एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार पन्नालाल पटेल ने वार्ता पीठीनू पड़ीकू। पांजरा में उभेला ए जुवान गुनेगार नी लांबी तपास पछी भातीगण रेशमी रूमाले बांधेली पोटली चिंता न्यायाधीशे वळी सवाल कर्यो। ए बधुं तो ठीक, पण आ रूमाल में शू बांध्युं छे लया? जुवान ए पोटली सामे क्षणभर ताकी रह्यो। न्यायाधीश ने देखाय એટલા જોરથી શ્વાસ લેતા જાણે સ્વગત બબડતો હોય તેમ એણે કહ્યું, એ પોટલીની જ તો આ બધી રામાયણ છે સાહેબ। પણ એમાં છે શું?
પીઠીનું પડીકું સાહેબ।
ત્યારે તો એમ કે ને કે આ નવા કપડાં પહેરીને વેલમાં બેસીને પરણવા જ જતો હતો, ફેર એટલો કે વેલને બદલે ચાર બળદિયું ગાડું હતું ને જાનડીઓને બદલે ડાંગર ભરેલા પેલા થેલા હતા। બધા દિવસે જાય એને બદલે તું રાતે જતો હતો, બધા વાજા વગાડતા જાય ત્યારે તું છાનો માનો જતો હતો। જે કોઈ ખરું સાહેબ, જુવાને ચોગમ ઉઠી રહેલા હાસ્ય વચ્ચે કહ્યું। શાંતિ પડતા જ એણે જાણે દયાની માંગણી કરી, આપ કહો તો આ પીઠીના પડીકાની માંડીને વાત કરું સાહેબ।
સામી સરહદના ભાવ ખાવા અનાજની આવી નાની મોટી ચોરીઓ કંઈ નવાઈની તો નહોતી, પરંતુ આમાં પીઠીના પડીકાએ સૌ કોઈ માટે કુતૂહલ જન્માવ્યું। અને પેલા સરકારી વકીલે, પોલીસ પ્રોસિક્યુટરે,
અહીં કંઈ ડાયરો ઓછો છે તો તને વાત કહેવાની?
આવા કંઈક શબ્દો માટે હોઠ ખોલ્યા ન ખોલ્યા ત્યાં તો ન્યાયાધીશે એને રજા આપી,
ઠીક છે, પણ જે કહેવું હોય તે ટૂંકમાં જ પતાવજે, નહીં તો 15 મિનિટથી ઉપર થશે તો આ સાહેબ તને બોલવા નહીં દે।
ન્યાયાધીશની લાલબત્તી જુવાન માટે ઉલટાની ઉપકારક નીવડી। માટે જ તો પોતાના આ પ્રણય કિસ્સાને માટે ક્યાંથી શરૂ કરવું ને કયા શબ્દોમાં કયા સુરમાં કહેવું વગેરે લપછપમાં ન પડતા ટૂંકમાં જ સાહેબ કહીને એણે પાધરું જ કહેવા માંડ્યું,
આ ગયું ચોમાસું, એનું આગલું ને એનાથી આગળના ચોમાસાની વાત છે સાહેબ। અને સાચે જેની નજર સામે એ મેઘલી સાંજ આબેહૂબ ખડી થઈ રહી। નદી આસપાસના ખખડધજ ઝાડ ઉપર જાણે લળી ઢળી જતી શ્રાવણની વાદળીઓ, કોઈ ભરી તો કોઈ ઠાલી, કોઈ વરસતી તો કોઈ વરસ્યા વિનાની, વહી રહેલા નદીના નીર પણ કોઈ નીતર્યા હતા તો કોઈ વળી ભૂખરા રંગના। જુવાન ક્ષણિક થંભ્યો ન થંભ્યો ને આગળ ચલાવ્યું। નદીને સામે કાંઠે આખો દન ભાઠોડ ખેડ્યા પછી દન આથમતા પહેલા મેં બળદોને ખાંદે હળ ચડાવ્યું ને ઘરે જવા નીકળ્યો। મારા ગામના ઢોર નદીના સામે કાંઠે નીકળી ગયા હતા ને પડોશી ગામના ઢોર અડધા નદીમાં હતા ને અડધા આ કાંઠે હતા। એ વખતે હુંય મારી નેગોળ એટલે બળદોને કાંધે ચડાવેલું હળ સાથે લઈ કાંઠે પહોંચ્યો સાહેબ। બે ગામ છે તો જુદા જુદા રાજમાં સાહેબ, પણ ચડવા ઉતરવાનો આ કેડો ભેગો જ છે, એટલે મને થયું કે આ ઢોર ઉતરી જાય પછી હું નેગોળ પાણીમાં ઉતારું। પણ સાહેબ, મેં જોયું તો નદીના પાણી ચડતા હતા ને પેલા બે ગોવાળોને એનું કશું ભાને નહોતું। એમાં છોકરી હતી એ ભરબાદર જવાન તો નહોતી, પણ જોવનાઈના કાંઠે ઊભેલી કહેવાય ખરી સાહેબ, ને બીજો એક આધેડ માણસ હતો। મને થયું કે હું આમને કહું કે ચડતું પૂર લાગે છે માટે ઉતાવળ કરો, ને કયા પછી મેં પણ એમના ઢોર હાંકવા લાગ્યા। પાછળ પેલો આધેડ માણસ ભેંસોને હાંકતો હાંકતો પાણીમાં ઉતર્યો, પણ પેલી છોકરી સાહેબ, સહેજ ગૂંચવાયો ન ગૂંચવાયો ને એણે આગળ ચલાવ્યું। મેં એને ઘણું કહ્યું, કીકી, એનું નામ કીકલી છે સાહેબ, કે પાણી ચડી રહ્યા છે ને તું આ ભેંસોનું પૂંછડું પકડીને નીકળી જા પાર। પણ એ તો ઉલટી મને હસવા લાગી, કે છે હું તો પાણીમાં માછલી જાય એમ જઈશ, તમે શું કામ ફોકટની મારી લાઈ કરો છો? જુવાનને જરાક સંકોચ થયો અને એટલે જેણે હાથ જોડતા કહ્યું, કંઈ બોલતા ના આવડે તો માફ કરજો સાહેબ, પણ સાચું કહું છું, એક વડિયા બાંધાની એ હતી એ માછલી જેવી। એટલે મેં કહ્યું, સારું ભાઈ, ને મેં તો મારે નેગોળ પાણીમાં ઉતારી દીધી। જતા જતા મેં એને ફેર કહ્યું, અરે બુંડી, મારું કયું માન, ને મારા બળદનું પૂંછડું પકડીને હેડ મારી ભેગી, પણ આખરે તો અસ્ત્રીની જાત સાહેબ, ન માની તે ન જ માની, એ કાછડો ભીડવા લાગી ને હું મારે આગળ વધ્યો। પણ આગળ તો ઘણો વધ્યો સાહેબ, પણ પાણીની તાણ જોઈને પગ આગળ ને જીવ પાછળ અડધી નદીએ ગયો અને પેલીએ મેલ્યું પડતું પાણીમાં. શરૂ શરૂમાં તો એને તરતી જોઈને હું મારા દોઢ ડાપણ પર શરમાઈ ગયો હો સાહેબ, પણ અડધે આવીને આડેવાયરે જેમ પીછા ભરેલા મોરની દશા થાય એમ એનીએ થવા માંડી, ને પછી તો માંડી તણાવા. મને થયું કે કાં તો અમથી કરતી હોય ને હું એને ઉગારી લેવા દોડું તો કાં તો મારે પછી બનવા વખત આવે. પણ એને તણાતી જોઈ મારો જીવ ન ચાલ્યો ને, બનવા વખત આવે તો આવ ત્યારે. આમ કરીને મેં પણ મેલી વેણમાં કાયા વહેતી. અહીંયા જુવાને એની જીભને પણ લગભગ વહેતી જ મૂકી દીધી હતી, મુકાઈ ગઈ હતી. ઘડીકમાં તો લગો લગ સાહેબ, એ દુઃખમાં એ મારાથી પૂછી જવાયું, કેમ માછલી, ઘેર આવવું છે કે જવું છે બારોબાર દરિયામાં? ત્યાં તો જવાબ આપવાને બદલે એ મને વળગી જ પડી સાહેબ. પેલી કહેવતમાં કહ્યું છે કે મરતું મારે ને ડૂબતું ડૂબાડે, એ હિસાબે હું ચેતતો તો હતો જ સાહેબ, ને મેં એને ચપ દેતીકને કેડમાંથી પકડીને બગલમાં દબાવી દીધી. ને સાહેબ, અહીં એણે જીભને ભલે પકડી લીધી, બાકી ભીતરમાં તો શરણાઈ ચાલુ જ હતી. એ તો ભગવાન જાણે કે હું એને ભીડતો હતો કે મને બાથમાં ગાલી રહેતી એ માછલી મને ભીંસતી હતી. વળી એનીએ ખબર નહોતી સાહેબ કે એ તો પાણી કાપતા મારા અંગનું જ એવડું બળ હતું કે પછી જળદેવતાએ એની તાણ જ ઓછી કરી લીધી હતી. વળી એણે આ વાત પણ ન કરી. કાંઠે નીકળ્યા પછી એ ઘણી વાર સુધી ન મેં એને છૂટી કરી ન એણે મને બાથમાંથી મેલ્યો, અને મૂક્યા પછી જે રીતે ઓશિંગણ ભરી કીકી એની સામે ટીકી રહી હતી, એ તો આ ભરી કોટમાં જુવાન જાણે આબેહૂબ જોઈ રહ્યો હતો. તે પોતે ક્યાંય ભીંજાયેલા કુણા કુણા અંગ પ્રત્યંગ તરફ આંધળો નહોતો બની ગયો. પાણી ભર્યા એ કપડાં અને અંગ જોઈ એવું લાગતું જાણે પાણી નહીં પણ ભગવાને નરી મોહિની છાંટી. અને એણે સાહેબથી અધૂરી મૂકેલી વાત આ રીતે જોડી લીધી. પણ એને કાંઠે ઉતારીને હું જેવો પગ ઉપાડવા જઉં છું એવું જેણે સટાક કરતુકને મારું કાંડું પકડી લીધું. કે છે, આનો બદલો. આંસુથી ડબડબી ગયેલી એની આંખ જોઈને હું ઘડીક વાર તો વિચારમાં પડી ગયો સાહેબ. કાંઠે ચડીને અમને જોતા અને વાત સાંભળતા હોય તેમ પાછળ કાન રાખીને બળદ ઊભા હતા, તોય હું એની આગળ જુઠ્ઠું બોલ્યો, હો સાહેબ, અરે ભાઈ તું મેલી દે ને, પેલા બળદ ક્યાંક ભેળણ કરશે કે હળ ભાંગી નાખશે ને. આમ મેં એની વાતને ઘણીએ રોળી ટોળી નાખી, પણ ન તો એણે મારો હાથ મેલ્યો કે ન મારો છાલ છોડ્યો. ના બસ, આનો બદલો તો તમારે ભાળવો જ પડશે લખમણ. ને આમ સાહેબ નમાજ પડતા મસ્જિદ કોઠે પડી. મને થયું કે ભાઈ ભોજાઈઓના પનારે પડેલી આ છોડી મને શું આપવાની છે, ને મારે સાહેબ. અને એનો અવાજ સહેજ થરડાયો ને થરડાયો ને બોલવા લાગ્યો. ને એ જ ઘડીએ સાહેબ અમે પૂરે ચડેલી નદી માતાને કાંઠે ને આથમવા જતા સૂરજ બાવજીની શાખે એકમેકને વચન આપી દીધા, પૈણીશ તો તને જ, નકર બીજા બધા માં ને બાપ ભાઈ ને બુન. છેલ્લા શબ્દો બોલતા જ એનું ગળું ભરાઈ આવ્યું, માંડ માંડ ઉમેરી શક્યો, એ વાતને આજકાલ કરતા ત્રીજું ચોમાસું પૂરું થયું સા, અને હેબને બદલે એનાથી આછું એક ડૂસકું જ નંખાઈ ગયું. વાત પૂરી થઈ હોય તેમ તેણે આંસુ રૂછ્યા અને નિસાસો નાખ્યો, સાથે સાથે જીવનશક્તિ હણાઈ ગઈ હોય તેવા લૂલા શરીરે પાંજરાનો ટેકો લીધો. ન્યાયાધીશે એને પાણી પાવાનો હુકમ કર્યો, અને સાચે જ એ પાણી પીને કંઈક સ્વસ્થ પણ થયો. એ બધી વાત તો અમે માની ધારી, પણ એને અને આ પીઠીના પડીકાને શું લાગે વળગે? અનાજની ચોરી કરવા ભેગું આ પડીકું શું કામ લીધેલું તે? કહું તો ખરો સાહેબ, પણ. અને એણે ન્યાયાધીશ સાહેબે શરૂઆતમાં જે સાહેબની લાલ બત્તી હાથ ધરી હતી એમની સામે જોઈ કહ્યું, જરા વાર લાગશે સાહેબ, ભલે લાગે, પણ જો જે કે એ સાચી વાત. લક્ષ્મણ વચ્ચે જ બોલી ઉઠ્યો, એ વાત તો સાહેબ આ કોરટ મને આરૂઢ થાય. અને એણે બે પાંચ ક્ષણ થંભી અસલ વાતનો મિજાજ પકડી આગળ ચલાવ્યું. એમ અમે વચન લીધા દીધા સાહેબ, પણ નાતના રિવાજ પ્રમાણે 300નો ચાંદલો તો મારે એના ભાઈઓને આપવો જ પડે ને, એ બચારા મારા જેવા ગરીબ માણસો છે. એટલે કીકીનું કહ્યું માનીને
એમણે મને પરણાવવાનું તો કબૂલ્યું, પણ કંઈ પૈસા મેલી દે? તોય એમણે તો બાપડે બુનના મોઢા સામે જોઈને ગમે તેમ, પણ આ બે વર્ષ લગી એ સાપનો ભારો સંઘર્યો. હવે વાત એમ આવીને ઊભી છે કે બુનને લીધે એક ભાઈએ કુંવારો લટકે છે, કારણ કે બુન પૈણે તો પૈસા આવે ને તો પેલા કુંવારાને પૈણવાનો ગજ ખાય સાહેબ, ને એટલે બાઈ ઉપર હવે દાબ. પણ પછી તું પરણે કેમ નથી જતો? સવાલ પૂછનારને કારણ નહીં સમજાયું હોય. એની જ તો રામાયણ છે સાહેબ, પૈણી તો ઘણોય જવું, પણ પહેલા 300ની ઢગલી કરવી પડે. એ ક્ષણિક થંભી આગળ ચલાવ્યું. અમારો તો ઘણો વિચાર હતો કે એ જ વર્ષે પૈણી જઈએ. એણે તો એમએ કહ્યું કે દર દાગીના ન મળે તો છેવટે ઉછીના, ઘેર આવીને પાછા કાઢી દઈશું. પણ સાહેબ, ભગવાન કે હું ઉતાવળો થાઉં, ને એ વર્ષે મેઘ મહારાજ હતા તે ભાદરવાથી જ જતા રહ્યા. ચોમાસું પાકમાંથી તો હું, મારી માં અને મારો નાનો ભાઈ, આટલા 3ને મથીને 12 મહિને પોકે એટલું મળ્યું હતું, ને ઉનાળું આવ્યું નહીં, એટલે એ વર્ષે તો સાહેબ પેલા 300 વગર મનની બધી મનમાં જ રહી ગઈ. હેડો આવતા વર્ષે, કહીને અમે મન મનાવ્યું. ને એ વર્ષે તો પાક્યું ઠીક સાહેબ, 200નું વેચાણ તો હતું જ. પણ આ વખતે સાહેબ વાણિયો વહેલો ઉઠ્યો ને લઈ ગયો. પછી તારું પીઠીનું પડીકું તો હજુ લક્ષ્મણ સાહેબની વચ્ચે જ બોલી ઉઠ્યો. હવે એ જ આવે છે સાહેબ. ઝીણો આમ તો ખોખારો ખાઈ એણે ગળું સાફ કર્યું. શ્રોતાઓએ પણ બેઠક ઠીકઠાક કરી જાણે કાન સરવા કર્યા. લક્ષ્મણે બોલવા માંડ્યું, બરાબર આ ગઈ ધનતેરસને દને જ સામે પૈણાવેલી મારા ગામની એક કુંવાશી દિવાળી કરવા પિયરમાં આવી. હું એને મળ્યો ને હરફેરા પૂછતો તો એમ કીકીના સમાચાર પૂછ્યા, ને પહેલા જ વેણ એના એવા નીકળ્યા, આ વખત તો મારી આગળ ભાઈએ ઘણું ઘણું રોઈ, ખોબે ને ખોબે રોઈ. ને આ સાંભળી મને ચૈડ કરતો એવો સૈડકો પડ્યો સાહેબ, મેં જાણે નરી દેવતા પીધી. ને આપ જ વિચાર કરો સાહેબ, એક તો જૌનાઈ ને બીજી પાછી ભોજાઈઓની કુણિયો, એ બધાથી એ મોંઘું દુઃખ તો પોતે ના પૈણ્યામાં કે ના કુંવારામાં એ હતું સાહેબ. પેલી બાઈએ ભાઈઓની ઉતાવળ ને ભોજાઈઓના મેણા મને કહી સંભળાવ્યા. પછી કહે છે, માટે કીકીએ છેલ વહેલું કહેવડાવ્યું છે કે દિવાળી પછી લાગલું જ જો લગ્ન રાખવું હોય તો આજકાલમાં પીઠીનું પડીકું મોકલજે, ને ના હોય તો ઝેરનું. એ જ ઘડીએ મને થયું સાહેબ કે હવે તો હદ જ આવી ગઈ છે, ગોઠે તો ઘર વેચું ને ગોઠે તો જાતે વેચાઈ જાઉં, પણ 2 દનમાં રૂપિયા ગાંઠે કરીને. પેલા સંદેશાનો ભાવાર્થ એમ તો નહોતો જ કે મારે સાચે સાચા પીઠીનું પડીકું મોકલવું, પણ મને થયું આપણે તો ખરેખર જ પીઠીનું પડીકું પહોંચતું કરવું, અરે એને હાથો હાથ દઈ આવવું. આ ગોટાળામાં સાચું કહું છું સાહેબ, દિવાળી ક્યાં આવી ને ક્યાં ગઈ એની મને ખબર જ નથી પડી. મારી પાસે વેચું તોય ને ખવું તોય ખળામાં પડેલી આ તરી પાતરી મણ ડાંગર જ હતી. ગામના વાણિયાને ભાવ પૂછ્યો તો એણે છેવટમાં છેવટ 6 રૂપિયાનો ભાવ કહ્યો, ત્યારે સામારાજમાં 8 રૂપિયાનો ભાવ સાહેબ, વળી સામારાજમાં તો સરકારી દુકાન એટલે તોલમાંય ન તાણે, તાણે તોય પણ વાણિયા કરતાં તો ઘણું ઓછું સાહેબ. આમ દિવાળીને દન લોક રાવણા માણતું હતું ને સુખડીઓ ખાતું હતું, ત્યારે હું ખળામાં બેઠો બેઠો ડાંગરના દાણા મૂકી મૂકીને હિસાબ ગણતો હતો સાહેબ. સામે ગામ વેચું તો આટલી ડાંગરમાં બરાબર મારું લગ્ન પતી જતું હતું, ને ગામમાં વેચું તો 80ની તૂટ પડે, ને પછી તો તૂટમાં જ તૂટ પડે ને સાહેબ. શ્રોતાઓના હાથમાં વાતનો મુદ્દો આવી ગયો હતો, છતાંય કોઈ કંઈ ન બોલ્યું. ન્યાયાધીશે પણ ન જટકાવ્યો. લક્ષ્મણ બોલે જતો હતો. મને થયું સાહેબ કે મારું ધાન છે ને મારે વેચવું છે, એમાં વળી ગુનો શાનો? મને થયું સાહેબ કે કોંગ્રેસના રાજમાં સીમાડા ભૂસી નાખ્યા છે, પછી ગુનો ક્યાં? ને આવા આવા વિચારો પછી મેં ગામના વાણિયાને ત્યાંથી 1.25 પીઠીનું પડીકું બંધાવી લીધું. ને સાહેબ, બેસતા વર્ષની સાંજે લોક ગાયો ભડકાવતું હતું ને મજા કરતું હતું, ત્યારે હું ને મારો નાનો ભાઈ બિચારો ખળામાં કોથળા ભરતા હતા. મને હતું કે આજ તો પેલા ફરતા સિપાહીઓએ જાણી કરતા હશે. ને પાછલી રાતના મેં ભગવાનનું નામ લઈ ગાળું જોતરી દીધું. મારો આત્મા ના તો કહેતો જ હતો, પણ મેં માન્યું કે આવું કામ કદી કર્યું નથી એટલે કાળજું તો થડકે ઉતાવળું. પણ સાહેબ,
એનો અવાજ ઢીલો પડી રહ્યો હતો. એનુંય એને ભાન કદાચ નહીં હોય, એ તો જાણે ભાંગ પીધી હોય, કશાક કેફમાં હોય તેમ બોલે જતો હતો. જાણે ભગવાન જ રૂક્યો હોય એમ. આપણી હદ વટાવું છું, પેલી હદમાં હજુ પૂરો પેઠોય નથી. ને ત્યાં જ બંદૂકની ગોળી સરખો અવાજ સંભળાયો. ખડે રહો, મારા બધા જ મોતિયા મરી ગયા. પછી તો મેં સિપાહીઓને ઘણું ઘણું વિનવ્યા. ભૂંડા, મારો આટલો ગુનો માફ કરો, ને કહેતા હો તો હું ગાડું પાછું ઘર ભેગું કરી દઉં. ભલા ભાઈઓ, જરા વિચાર તો કરો, મારું ધાન ને હું જ લઈ જઉં છું. ને પછી તો જરા આકરા વેણ પણ કયા સાહેબ, તમે સરકારવાળાઓએ અમને લલચાવા, ફસાવવા ને લૂંટવા જ પેલા રાજના કરતા આટલો બધો ઓછો ભાવ રાખ્યો છે. પણ આપણું કોણ સાંભળતું હશે સાહેબ, ઉલટા બે ગોદા ખાધા અને ગાળો તો. પરંતુ અહીં પણ એને ભેંસ આગળ ભાગવત જેવું જ લાગ્યું અને ગળું સાફ કરતા ન્યાયાધીશ સામે હાથ જોડીને છેલ્લી વિનંતી કરી જોઈ. અમારું તો ભગવાન વગર બીજું કોઈ સાંભળનાર નથી સાહેબ, એ તો હવે ચોકના વસી ગયા છે કે મારું ગાડું દાણા ને ચારે બળદ હરાજ થઈ જશે ને મને જેલ મળશે. મારી પાછળ હાથે પગે થઈ ગયેલા મારા ડોશી ને નાનો ભાઈ પણ જીવશે, જીવવા ના હશે તો. પણ મારી આપને, આ બધાય સાહેબોને એક એટલી અરજ છે કે પેલું પડીકું તો આપ, આ મારો પેલો કુટુંબી બેઠો છે એની સાથે પેલી અભાગણી બાઈ ઉપર જરૂર મોકલાવજો, ને આટલા મારા વેણ પહોંચાડજો. કે એનો અવાજ વધુ ને વધુ ઢીલો પડતો જતો હતો, શરીરનું ચેતન પણ ઓસરતું જતું હોય એમ લાગતું હતું. કોને પાપે ને કયે ગુને એ તો ભગવાન જાણે, પણ આ ભવ તો આપણે હવે નહીં મળી શકીએ. આ પીઠીનું પડીકું મોકલું છું, એ ચોળીને કોક ભાગ્યશાળીનો પનારો ખોળી લેજે ને. ને તું તો બેસી પડતા માંડ માંડે બોલી શક્યો, સુખી જ થજે. આ સાથે જ બાળકની જેમ તે ડૂસકે ડૂસકે રડી પડ્યો. ન્યાયાધીશ એ કમનસીબ જુવાનને રડતો મૂકી ઊભા થઈ ગયા. ચુકાદો આપવા માટે પૂરતો સમય હોવા છતાંય કાલ ઉપર મુલતવી કહી ચાલતા થયા. પાછળ બીજા પણ રહ્યા, માત્ર પટાવાળા, પેલો પિતરાઈ ને પહેરાવાળા, એક આ અભાગી માણસ ને બીજું ભાતીગળ રેશમી રૂમાલ બાંધેલું પીઠીનું પડીકું પેલું, કે થોડાક હતા કબૂતર, આમ તેમ ઉડતા અને વળી પાછા ચૂપ થઈ જતા. જમાદારની પઠાણ હતો, છતાંય હિંમત નથી ચાલતી રડતા અને ભાંગી પડેલા જુવાનને હુકમ કરવાની કે ઉઠાડવાની. અલબત્ત હજુ ચુકાદો આવ્યો નહોતો, છતાંય આવા અનેક કેસો જોઈ ચૂકેલા જમાદારને મન જાણે કશું જ અછાનું ન હતું. અને એટલે જ આ જુવાનને આશાના બંધાવતા ચુકાદો આવી ચૂક્યો હોય એ રીતે જ દિલાસો દઈ રહ્યો. બહોત હુઆ દોસ્ત, અબ તો ઉઠ ઓર હિંમત રખ, રાજા હોતા તો ઉસકે પેર પડતે, લેકિન ઇસ લોકશાહી મેં હમ સબ કુછ જાનતે હૈ પ્યારે, લેકિન અગર ખુદા હોતા તો ભી તેરે બજાય મેં હી પૂછતા. બતાઓ ભલા, ઉસ રાજ સે ઇસ રાજ મેં ઇતના સારા કમ ભાવ રખના યે કસૂર હૈ, યા અપની મજદૂરી કા ન્યાયી ભાવ ખાના વો. દોસ્ત, તેરા કમાયા હુઆ અનાજ ઓર તું હી ચોર ઓર તેરી હી બરબાદી. હમકો સબ કુછ માલુમ હૈ પ્યારે, લેકિન એને અશક્ત બીમાર માણસની જેમ એ જુવાનને દમ ભરતો ને ઢીચણે હાથ દઈ ઊભો થતો જોઈ એનાથી સ્વગત જેમ બોલી પડાયો, ક્યા થા ક્યા બનના થા ઓર ક્યા બન બેઠા, ક્યા સોને સી જિંદગી. અને એને ભળતે દરવાજે વળતો જોઈને ભાનમાં આણ્યો, ઇસ નહીં ઉસ દરવાજે મેરે દોસ્ત, અબ તો ભૂલી જા, સબ કુછ ભૂલ જા પ્યારે, વો નદી ભૂલ જા, કમ નસીબ ઉસ લડકી કો ભૂલ જા, દિયા હુઆ વચન ભૂલ જા, ઓર પીઠી કે ઉસ પડીકે કો ભી, ઓર મેં કહું ભી ક્યા મેરે દોસ્ત, સબ કુછ ભૂલ જા.